શ્રી ગણેશને નમો છું, શ્રી જગમોહન દેવને નમો છું, તમે આદિ કારણ છો, મોહિનીના મોહન છો, કાર્ય કારણથી પર છો, જગત માયાથી મોહિત થાય છે તે મોહ તમે જગદરૂપ જનાર્દન જ્ઞાન સ્વરૂપ દીન દયારુ કરો છો. દેવની માયા સ્ત્રી રૂપે હાવભાવ કટાક્ષથી જગતને મોહિત કરી દીન કરે છે, તે માયામાંથી તમે છોડાવો છો. તમારી કૃપાથી વૈરાગ્ય દઢ થાય છે અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ સિદ્ધ થાય છે. રાજા સ્વપ્નમાં ભિખારી થયો એમ માને છે. જીવ સહજ બ્રહ્મરૂપ જ છે, તેને માયાથી જીવત્વ પ્રાપ્ત થાય છે. વૈરાગ્ય ત્રણેય ગુણનો લય કરી જીવને પૂર્ણ બ્રહ્મરૂપ કરે છે. ત્યારે સ્ત્રી પુરુષ દ્રશ્યમાન ભોગ્ય અને ભોગતાપણું મિથ્યા જણાય છે. સાધક સદગુરુને શરણે જઈ માયામાંથી છૂટે છે. સંત સાધકની માતા છે અને શાંતિ આત્મસુખની છાયા છે. અચ્યુતના નામથી કર્મ અકર્મ ટરે છે, સકર પાપ ભસ્મ થાય છે, ચિત્ત નિર્મળ થાય છે, ભાવના પાસથી છૂટાય છે, વિરક્ત અને ગુણાતીત થવાય છે. એ વિશે આ અધ્યાયમાં શ્રીહરિ એલગીત એટલે પુરુરવા રાજાએ ગાયેલી કથા ઉદ્ધવને કહે છે. શ્રી ભગવાન કહે છે, માનવ શરીરથી પરિપૂર્ણ બ્રહ્માની પ્રાપ્તિ કરવાથી ત્રણેય લોકમાં પાવન થવાય છે. ભાગવત ધર્મયુક્ત ભક્તિ કરવાથી ચિત્ત નિર્મળ થશે અને જીવ શિવ છે એમ સ્ફૂર્તિ થશે. તે સ્ફૂર્તિ દઢ થતાં સ્વ આનંદ વ્યાપશે અને પરમાનંદમાં લીન થવાશે. દેહ હોવા છતાં વિષયનું સ્ફુરણ બંધ થવું તે જ મારી પ્રાપ્તિનું શુદ્ધ લક્ષણ છે. અનાદિ માયારાણી અજ્ઞાની ખાણ છે, અજ્ઞાનની ખાણ છે, સંસારના પ્રવાહનું કારણ છે અને ત્રણેય ગુણની જનની છે. માયાના ગુણને લીધે 10 ઇન્દ્રિયો પંચ વિષય અને મન આદિ 16 કરાવારો વાસનાત્મક લિંગ દેહ જીવને પ્રાપ્ત થયો છે. તે સુખ દુઃખ સ્વર્ગ નર્ક વગેરે ભોગવે છે. દેહ અભિમાન અપ્રંપાર સંસારને પ્રસારે છે. ગુરુની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થતાં માયાનો અભાવ થાય છે, લિંગ દેહ મિથ્યા થાય છે અને જીવ ભાવ ટરે છે. જેમ સૂર્યોદય થતાં અંધારું લય પામે છે, તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં માયા અને તેનું કાર્ય લય પામે છે અને જીવન મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જીવન મુક્તને પ્રારબ્ધ વસાત દેહ રહે ત્યાં સુધી દેહમાં વર્તવા છતાં દેહમાં અભિમાન આવતું નથી અને વિષયનું દર્શન તેને મિથ્યા દર્શન છે. મૃગજળનું પાન કરવાથી મુખ ભીનું થતું નથી, તેમ જીવન મુક્તનો વિષય સંબંધ સમજવો. આકાશ પુષ્પના પરિમળનું જો ભ્રમર સેવન કરે તો જ્ઞાની વિષયથી બદ્ધ થાય. મુક્તની સ્થિતિ તેવી છે, છતાં મુમુક્ષુને આત્મપ્રાપ્તિ માટે નિયમો પાળવાના છે. વિષય ભોગમાં અને અર્થ પ્રાપ્તિમાં આશક્ત અને સ્વધર્મનો ત્યાગ કરી અધર્મમાં રત અસાધુ જનનો સંગ કાયા કે મનથી મુમુક્ષુએ કરવો નહીં. ચોર ઢોરોમાં થોડી વાર માટે પણ સારી ગાય ભરે તો પણ તેના ગરામાં કાયમનું ડણું ડેરો પડે છે. લુહારની ભઠ્ઠી જેમ બીજાને સહજ તપાવે છે તેમ દુર્જનનો સંગ વિવેકનો ઘાત કરી જ્ઞાનની સ્ફૂર્તિને અંધ કરી વિષય આશક્તિ વધારે છે. આંધ્રો આંધ્રાને દોરી જાય તો બંને ખાડામાં પડી અને દુઃખી થાય છે. તેમ અવિવેકી અને વિષયાંધજન પોતે નરકમાં પડે છે અને બીજાને પણ તેમાં પાડે છે. તેઓની સ્થિતિ વાદળાથી ભરેલી અમાસની રાત જેવી છે. તેમાંથી છૂટવામાં કેટલો અનુતાપ થાય છે તે દેખાડવા શ્રીહરિ આયરની કથા કહે છે. મહાશૌર્યવાન દાતા ધર્મધુરંધર સર્વધર્મ અધિનિષ્ઠ અને ચક્રવર્તી આયર રાજા પુરુરવાએ ઉર્વશીમાં આશક્ત થઈ પોતાને વિસરી જઈ અનુપાત પામી પોતાની ગાથા ગાય છે. એ રાજા સ્વધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરતો હતો, દિનજનનો પાલક હતો. પોતાની મોટાઈ વિસરી જઈ વેશ્યામાં લંપટ થયો, તેથી તે દિન થયો. કામ મનુષ્યને ગાંડો કરે છે. પ્રથમ પૂર્વાવસ્થામાં નારાયણે ઉર્વશીને સ્વર્ગનું ભૂષણ બનાવી, તેથી તે ગર્વિષ્ઠ થઈ ગઈ. એક વખતે ગર્વમાં નૃત્યનો તાલ ચૂકી જવાથી બ્રહ્માએ તેને સ્વર્ગમાંથી દૂર કરી શાપ દીધો. એ સાંભળી મનુષ્ય યોનિમાં જવાથી ઉર્વશીનો ગર્વ ઉતરી ગયો. પોતે કરેલી ભૂલનું તેને ભાન થયું અને તેના નિવારણ માટે તેણીએ પ્રાર્થના કરી. બ્રહ્મા તેથી શાંત થયા અને પુરુરવા રાજાને નગ્ન સ્થિતિમાં જોતા જ તે પાછી સ્વર્ગમાં આવશે એમ જણાવ્યું. ઉર્વશી ભૂતરમાં વેશ્યા થઈ અવતરી પુરુરવ રાજા તેને જોઈ પોતાનું ગૌરવ ભૂલી ગયો અને તેને વશ થઈ રહ્યો. તેની વિચારશક્તિ નાશ પામી. ઉર્વશીએ સાપમાંથી મુક્ત થવા બે મેંઢા આણ્યા અને રાજાએ તેમનું પુત્ર સ્નેહથી પાલન કરવું એવા તેની પાસે સોગંદ લેવડાવ્યા. પુરુરવા રાજા ઉર્વશીના મોહમાં પોતાના નિત્ય નિયમને સ્વધર્મ આચરણ પણ ભૂલી ગયા. રાત દિવસ તેને બીજું કાંઈ સૂઝતું નહીં. બે અશ્વિની કુમાર ઉર્વશીના ભોગનો ક્ષય કરવા મેંઢા રૂપે રહ્યા હતા. ઉર્વશીને સાપમાંથી મુક્ત કરવા માટે ઇન્દ્રે તેમને મોકલ્યા હતા. પુરુરવાના મોહમાંથી છોડાવી ઉર્વશીને સ્વર્ગમાં લઈ જવા માટે એક વખત મધ્ય રાતે ચોર મેંઢાને લઈ ગયા. મેંઢા જતા બે કરવા લાગ્યા. તે સાંભળી ઉર્વશી જાગી ઉઠી અને દુઃખિત થઈ રાજાને કહેવા લાગી, હે રાજા, તારું પુરુષાતન વૃથા છે. ચોર મારા વહાલા બે મેંઢા લઈ ગયા. તું જોઈ રહ્યો, તું શા કામનો છે? એમ વિલાપ કરી તે કપાળ કૂટવા લાગી. ઉર્વશીને દુઃખિત જોઈ શસ્ત્ર લઈ રાજા ઉતાવળે દોડ્યો. દોડતા પીતાંબર છૂટી ગયું, તેનું પણ તેને ભાન રહ્યું નહીં. ચોરનો પરાભવ કરી તેણે મેંઢા પાછા આણ્યા. તેવામાં વીજળી ઝબૂકી રાજાને નગ્ન અવસ્થામાં જોતા જ ઉર્વશી તેને છોડી સ્વર્ગમાં ચાલી ગઈ. તેના વિયોગથી રાજાને અતિ શોક થયો. પૃથ્વીનું પાલન કરનાર પરમ ધાર્મિક શત્રુને દમનાર પ્રતાપી અને વેદાંતનું રહસ્ય જાણનાર પુરુરવ રાજા જેને સ્વર્ગલોક વંદન કરતા જે દેવ કે અસુર આગળ નીચું માથું કરતો નહીં અને જરા પણ અપમાન સહન કરતો નહીં તે વેશ્યા આગર રંક થઈ નગ્ન અવસ્થામાં જ રડતો પડતો અને અખડાતો ઉર્વશીની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, તું શા માટે રિસાઈ જાય છે? નઠોર કેમ થાય છે? તારા સિવાય મારો પ્રાણ જાય છે. તારું વચન હું કદી પણ મિથ્યા કરીશ નહીં. તું જ્યાં કહેશે ત્યાં આવીશ. તું ઊભી રહે, જરા પાછું વારી જો. એમ કહી ઉર્વશીના પગ પકડવા ગયો, પણ તે રાજાની ઉપેક્ષા કરીને ચાલી ગઈ. કામની કૃતિ આશ્ચર્યકારક છે. અનેક રાજાઓ જેને પોતાના મુકટમણી સમાન ગણી પગે પડે છે, તે પ્રતાપી રાજા વેશ્યાના ચરણ પકડે છે. કામની કરણી આવી વિલક્ષણ છે. રાજાનો ચિત્ત ત્યાર પછી અત્યંત ગ્લાનિયુક્ત વિરહથી વ્યાકુર બની ગયું. રાજા વિરહથી મૂર્છિત થઈ ગમે ત્યાં રખડવા લાગ્યો. મદને તેને ભ્રમિત કર્યો. ઉર્વશીના સંગમાં રાજાને દિવસ કે રાતની ખબર રહી ન હતી. અગ્નિમાં દ્રુત પડવાથી અગ્નિની દ્વારા અધિક વધે છે તેમ ઉર્વશીમાં રાજાનો પ્રેમ વધ્યો હતો. તેથી તેના વિરહનો દુઃખ સહન થયું નહીં. તે મોટેથી રડતો દસે દિશામાં ફરતો કુરુક્ષેત્રમાં આવી પહોંચ્યો. ત્યાં ઉર્વશીને અંતરિક્ષમાં જોઈ તેનો પગ પકડવા દોડ્યો. ઉર્વશી કહેવા લાગી, હે મહારાજા, મૂઢ ભાવ છોડી દો. સ્ત્રી સંગ સદા દુષ્ટ હોય છે. તેમાં સ્વચ્છંદપણે વર્તનાર સ્વૈરિણીનો કદી વિશ્વાસ કરવો નહીં. કંઈક રાજાઓ પ્રમદાની સંગતમાં ફસાયા છે. હવે અમારી આશક્તિ છોડી વિરક્ત થઈ પરમાર્થનો માર્ગ લો. મારી સાથે ઘણો કાળ રહેવા છતાં તમને અદ્યાપી વૈરાગ્ય આવ્યો નહીં, માટે હવે કામ આશક્તિ સમૂરી છોડી દઈ પોતાનો ખરો સ્વાર્થ સાધી લો. ઉર્વશીના આ વચન સાંભળી રાજા અત્યંત દીન વદને બોલ્યો, હે ભામિની, મને એક આલિંગન આપીને સુખી કર. આમ રાજાને શોકાતુર થઈ પાસે આવતો જઈ ઉર્વશીને દયા આવી અને તેણે પોતાનું પૂર્વ વૃત્તાંત રાજાને નિવેદન કર્યું. હું અત્યંત લાવણ્યવતી સ્વર્ગની અપ્સરા છું. બ્રહ્મ શાપ થવાથી હું મૃત્યુલોકમાં આવી, પણ હવે શાપ મુક્તિ થયેલી હોવાથી તારી સાથે વિલાસ કરી શકું એમ નથી. હું સ્વર્ગલોકમાં જાઉં છું. ઉર્વશીના વચન સાંભળતા રાજાની ઉત્સુકતાનો પાર રહ્યો નહીં. તે રુદન કરવા લાગ્યો. આખરે તેથી ઉર્વશીનું મન પીગળ્યું અને રાજાને સ્વર્ગમાં આવવાનો ઉપાય સૂચવ્યો. તેણે ગંધર્વ પાસે એક અગ્નિ પાત્ર માંગી લઈ રાજાને આપ્યું અને તેમાં હોમ કરવા કહ્યું. પણ રાજા તે પાત્રને છોડી વ્યગ્રચિત્તે પોતાના મંદિરમાં આવ્યો અને સ્વપ્નમાં ઉર્વશીને જોઈ જાગ્રત થતાં ઝટપટ અણી પાત્ર શોધી લાવી તેમાં અરણીથી અગ્નિ પ્રદીપ્ત કરી યજ્ઞ કરી ઉર્વશીના લોકને પામ્યો. ત્યાં ઉર્વશી સાથે વિલાસમાં ઘણો કાળ રહ્યા બાદ રાજાને વિરક્તિ થઈ અને તેના અનુતાપમાં તે નીચે પ્રમાણે બોલ્યો. આ પુરુરવા પશ્ચાતાપનું ગીત સાંભળવાથી નિષ્પાપ થવાય છે. તે મદનથી બંધાતો નથી. ઉન્મત્ત થયેલો હાથી હસ્તિનાના સંગમાં જે પ્રમાણે અનેક આપદા ભોગવે છે, તે પ્રમાણે ઉર્વશીના સંગથી રાજાને વૈરાગ્ય થયો અને જે ઉર્વશી પર લુબ્ધ હતો તેના પર કંટારો આવ્યો. અયલ કહે છે, ઉર્વશીમાં આશક્ત થઈ મેં અનર્થ કર્યો અને આયુષ્ય વ્યર્થ ગુમાવ્યું. ઉર્વશી રૂપ શસ્ત્રે ગરે વર્ગી મારા આયુષ્યનું છેદન કર્યું. તે મને પામરને સમજાયું નહીં. કાંતારૂપ વિષયની વેલ ગરામાં નાખી હું વિવેક ભૂલી ગયો, મેં મારી ફરતો દાવાગ્નિ સળગાવ્યો, ઉત્તમ નરદેહ પ્રાપ્ત કરી અમૂલ્ય આયુષ્ય મેં વ્યર્થ ગાર્યું, મેં નિંદ અને અધર્મી કૃત્ય કર્યું, જે આયુષ્યથી બ્રહ્માની પ્રાપ્તિ કરાય છે તે મેં સ્ત્રીના વ્યસનમાં વ્યર્થ ગાર્યું, કોટી સુવર્ણ આપતા પણ જે નરદેહનું આયુષ્ય ક્ષણભર મળવું પણ કઠિન છે તે મેં સંપૂર્ણ ગુમાવ્યું, હું મારાથી જ ઠગાયો, સાધુનો સ્વાર્થ સાધવા સવિતાનો ઉદય થાય છે અને સાધક તત્વ સાધવામાં નિમેષ પણ વ્યર્થ જવા દેતા નથી, પણ તે જ સવિતા સકામ મનુષ્યનું આયુષ્ય અહર્નિશ હરે છે અને નરકમાં નાખે છે તે તેને સમજાતું નથી, તો બીજાની વાત તો શું કહેવી, હું જ ઉર્વશીથી ઠગાયો તે વાત કોને કહેવી, મધનો મદ દિવસને અંતે ઉતરે છે, ધનનો મદ નિર્ધન થતાં ઉતરે છે, તારુણ્યનો મદ શરીર ક્ષીણ થતાં ઉતરે છે, પણ સ્ત્રીનો મદ કદી ઉતરતો નથી, હું સર્વનું રક્ષણ કરનાર હોવા છતાં ઉર્વશીએ મને ફસાવ્યો, ધિક્કાર છે, ધિક્કાર છે મને, દેવકાંતા ઉર્વશીએ મારું હીર ચોરી લીધું અને મને પામરને કશો વિચાર આવ્યો નહીં, એમ સંભારી સંભારી રાજા મોટેથી આક્રંદ કરવા લાગ્યો, મુકુટ ધારણ કરનાર મહાપરાક્રમી રાજાઓ મારી આજ્ઞામાં રહે છે, હું મહારાજા પુરુરવા નિર્લજ થઈ સ્વાનની માફક વેશ્યાની આજ્ઞામાં રહ્યો, ગારુડીના વાનરની માફક હું સ્ત્રીના રસ રંગ અને પ્રેમના પૂરમાં ભ્રમિત થઈ નાચ્યો તેનું મને નિંદ ફર મળ્યું, મારા ચક્રવર્તીપણાને ખરેખર મેં લજ્યું, સ્ત્રીની મરજી રાખવા તેને પગે પડવું ઉચિત છે એમ કહેનાર કામી પુરુષને ધિક્કાર છે, કારણ કે તે જ મદનનો હલ્લો છે, અત્યંત મોહ અને પ્રમાદ કરાવે છે, તેથી તેનો પ્રમદા કહે છે સ્ત્રી કેવળ માયાની મૂર્તિ છે અને વસ્ત્ર અલંકાર સજી મોટા મોટાને ભૂલાવે છે, હું પણ પામર સ્ત્રીથી ભ્રમિત થયો, પોતાની સ્ત્રી પર આસક્ત રહે છે તેની ધર્મહાનિ થતી નથી, પણ મેં તો પર સ્ત્રીને તેમાં પણ એક વેશ્યામાં આસક્તિ કરી, સ્ત્રીઓએ આજ સુધીમાં શંકરને અને કેટલાક પરમ ઋષિઓને પણ ભૂલાવવામાં નાખ્યા છે, મને પણ એ સ્ત્રીએ દાસ બનાવ્યો, હું કેવો મૂર્ખ, રાજ્ય વૈભવ અને જીવ પણ મેં એક વેશ્યાને અર્પણ કર્યા, તે જ આ વેશ્યા મને રાજેશ્વરને તૃણવત ગણી નિશ્ચિતપણે ચાલી ગઈ અને હું નગ્ન અવસ્થામાં લાજ છોડી તેની પાછળ ગાંડાની માફક દોડ્યો, છતાં મારા સામું પણ તેણે જોયું નહીં, તો પણ હું રડતો પડતો અથડાતો પાછળ ગયો, મોહે મારું અપમાન કર્યું અને અતિ અનર્થ કર્યો, ગધેડી ગધેડાને નિર્દય થઈ લાત મારે છતાં તે પાછો ફરે નહીં અને ઉલટો તેનો આદર કરે તે મેં પણ મૂર્ખતા કરી, રાજરાજેશ્વર તરીકે મારો ગર્વ ક્યાં રહ્યો, હું મારી મેરેજ વેશ્યાનો અનુચર થયો, એની ઈચ્છા ન હોવા છતાં હું તેની પાછળ લાગ્યો, મારી વાત કરતા મને જ લાજ આવે છે, જેનું મન સ્ત્રીમાં આશક્ત છે તેની વિદ્યા તપ ધ્યાન ત્યાગ શ્રવણ એકાંત સેવન મૌન વગેરે વ્યર્થ છે, તેના સર્વ સાધન રાખમાં હવન કર્યા બરાબર છે, એવી રીતે પોતે પૂર્વે કરેલા વૃત્તાંતની નિંદા કરી રાજા અનુતાપ કરવા લાગ્યો, આ પરમ પવિત્ર મનુષ્ય જન્મ ચારે પુરુષાર્થનું અધિષ્ઠાન છે છતાં ભાવથી હરિનું સ્મરણ કરવાથી નરદેહમાં જન્મ મરણનો દુઃખ ક્ષણે ક્ષણે ટરે છે અને તે નરદેહ પ્રાપ્ત કરીને ચક્રવર્તીનું પદ પામી મેં સર્વ વ્યર્થ કર્યું. હું મને જ્ઞાની સમજતો હતો પણ અજ્ઞાનીમાં મોટો અજ્ઞાની ઠર્યો, અજ્ઞાનીમાં મોટો અજ્ઞાની ઠર્યો. કારણ કે ખરું હિત અને સ્વાર્થ ભૂલી વેશ્યાને આધીન થયો અને બરત તથા ગધેડાની માફક વેશ્યા પાછળ દોડ્યો. કામ ઉપભોગ પછી વિરક્તિ ઉત્પન્ન થાય છે એવું વિવેકી લોકો બોલે છે, પણ તે મૂર્ખ છે. કારણ કે વિષય ભોગથી અધોગતિ જ થાય છે એનો મને પ્રત્યક્ષ અનુભવ છે. અગ્નિમાં ધૃતની કોટી આહુતિ આપીએ છતાં અગ્નિ તૃપ્ત થતો નથી, તેમ સતયુગનું આયુષ્ય અને સર્વભૌમ રાજ્યનું ઐશ્વર્ય ખર્ચી સ્વર્ગમાં ભોગ ભોગવતા કોટી વર્ષ વીત્યા છતાં મને તૃપ્તિ થઈ નહીં. ભોગને છેવટે વૈરાગ્ય આવે છે એમ કહેવું વ્યર્થ છે. સ્ત્રીના અપરાધ, સ્ત્રીના અધરપાનને અમૃત કહેનાર મૂર્ખ છે. કારણ કે તે અમૃત નથી પણ ચિત્ત ભ્રામક અને ઉન્માદ કરનાર મદ છે. રાજાના હૃદયમાં વિવેકરૂપી દીવો પ્રગટ્યો હતો, તેથી મદનનો કેવી રીતે નાશ કરાય તે તેને સાંભળ્યું. કામી પુરુષ વિષય છોડે પણ વાસના જતી નથી. વિષયનો ત્યાગ કરવાનો ખરો ઉપાય નીચે પ્રમાણે છે. પુરુષને સ્ત્રીમાં સદા અનુરાગ હોય છે, તેમાંય વેશ્યા હાવભાવથી પુરુષને દઢ બંધનમાં નાખે છે. એ બંધનમાંથી છોડાવવામાં નારાયણ જેવું કોઈ સમર્થ નથી. કામ અવિદ્યા વધારે છે, તેનો સંચાર માયામાંથી છે. તેથી માયાના નિયંતા ભગવંત માયામાંથી છોડાવનાર છે. સ્વરૂપમાં રમનાર આત્મારામ સકર કામનું નિવારણ કરે છે. અનંત અધોગતિમાંથી કાઢનાર અને ભક્તનું પાલન કરનાર શ્રીહરિ જ ભક્તના પતિ છે અને શરણાગતને તારનાર છે. રાજા વિષયની આસક્તિથી ત્રાસ પામ્યો હતો, બાહ્ય વિષયમાં ઉદાસ થયો હતો, પણ વાસના બાકી રહી હતી જે ટાળવા તે સર્વ ભાવે હરિને શરણે ગયો. યજ્ઞ યાગ આદિથી વિષય વાસના ટરે છે એમ કહેનાર મૂર્ખ છે. યજ્ઞ યાગ આદિથી કામ્ય કર્મથી સુખને બદલે દુઃખની પ્રાપ્તિ છે તે સકામજન જાણતા નથી. હું યજ્ઞ કરી સ્વર્ગ પામ્યો પણ તેથી અતિ દુઃખી થયો. નારાયણના ઉરથી જન્મ થયો તેથી જેનું નામ ઉર્વશી પડ્યું તેણે મને શ્રુતિ વાક્ય દ્વારા નિષ્કામ કર્મનો બોધ કર્યો, પણ ગોવિંદની કૃપા ન હતી તેથી મને તેનો બોધ લાગ્યો નહીં અને મારી સકામ બુદ્ધિ કાયમ રહી. ભાવથી હરિને શરણે જવાથી હૃદયમાં નારાયણ પ્રગટે છે ત્યારે સર્વ કામના ભાગે છે. ઉર્વશીના સંગથી મારે ઘણું કષ્ટ સહન કરવું પડ્યું પણ તેમાં ઉર્વશીનો દોષ નથી. હું હરિનું સ્મરણ કરત તો કામ મને બંધન કરત નહીં. મને મારી સ્મૃતિ હોત તો ઉર્વશી તુચ્છ જાણત. મૂળમતીની નજરે ઉર્વશીનો દોષ દેખાશે, પણ શુદ્ધ મનથી વિચાર કરતા હું જ દોષિત છું. સદ્યા કારે દોરડામાં સર્પની ભ્રાંતિ થતા એના ભયથી ભાગતા પગમાં પગની આંટી આવવાથી મનુષ્ય પડી જાય છે, તેમ હું ભ્રાંત થઈ ઉર્વશીના રોગથી વિષય લંપટને મોહિત થઈ પોતાને ભૂલી ગયો. દુઃખને વિષ્ઠામાં પ્રીતિ હોય છે તેમ કામ આસક્તને કામિનીનો રૂપ રમણીય જણાય છે. મને ઉર્વશીનું રૂપ સુંદર લાગ્યું, વિવેકીને તે રૂપ ઉલટું દુઃખ અને નરકની પ્રાપ્તિનું કારણ જણાય છે. હું અવિવેકને લીધે ભ્રમિત થયો, તેમાં ઉર્વશીનો દોષ નથી. તેમાં પુરુષ કે સ્ત્રી બુદ્ધિ થાય છે. સ્ત્રીનો દેહ મલિન અને અમંગર છે, દુર્ગંધના જરારૂપ છે. દોષનું જન્મસ્થાન, વિકલ્પનું ઘર, મહાદુઃખનું પાત્ર અને અધઃપતન કરનાર છે. બિલાડીના ગરામાં નીચ ઘરના માટલાનો કાંઠો ભરાઈ રહ્યા બાદ જેના ઘરમાં તે બિલાડી જાય છે તેના પાત્રને અશુદ્ધ કરે છે. તેમ સ્ત્રીનો સંગ ઘરે વર્ગ્યો કે તેમાંથી છૂટાતો નથી. સ્ત્રીનો દેહ ઉદ્વેગ કરાવનાર, મનને ક્ષય લગાડનાર અને અનેક રીતે ચિંતા કરાવનાર છે. મૃગજળના મનહર કમર જેવું સ્ત્રીનું સૌંદર્ય મોહક અને સુકુમાર પણ તેના મુખમાંથી લાર કરે છે. તેને અજ્ઞાની ચંદ્રની ઉપમા આપે છે અને વિષયમાં અમૃતની ભાવના કરે છે. સ્ત્રી પુરુષનો આત્મા એક જ છે, અવિદ્યા ભેદ કરાવે છે, માયાનો ખેલ અગાધ છે. આત્મા નિત્યયુક્ત અને નિસંગ છે, તે ભોગતા નથી. માત્ર દેહ અભિમાન વિષય ભોગનું કારણ છે અને દેહના માલિક ઘણા છે. માતા ગર્ભ ધારણ કરીને કષ્ટ વેઠી પાલન કરે છે, તેથી દેહ માતાનો છે. પણ માતાને પિતા સિવાય પુત્રની પ્રાપ્તિ નથી, તેથી દેહ પિતાનો પણ છે. અગ્નિ તથા બ્રાહ્મણને સાક્ષી રાખી જે સ્ત્રીને ભાર્યા કરી લાવ્યા છે, જે પોતાના પ્રાણ અર્પણ કરી સેવા કરે છે, જેને આ દેહને લીધે જ શોભા છે, જેને આ દેહને લીધે આ લોક તથા પરલોક છે, તે સ્ત્રી પણ આ દેહની માલિક કહેવાય. બંધુ કે મિત્રને આ દેહને લીધે સુખ થાય છે, તેથી તે પણ એના માલિક છે. જેની નોકરી કરીએ તેને દેહ વેચ્યા સમાન છે, કારણ કે તેની આજ્ઞા સિવાય કોઈ પણ સ્થળે જવાતું નથી. તેથી દેહ એ ધણીનો પણ છે. કૂતરા, કોલ્હા અને ગીધનું તે ખાચ છે. દેહનું દહન કરાય છે, તેથી દેહ અગ્નિનો છે. એવી રીતે દેહના 8 ભાગીદાર છે, છતાં દેહ મારો છે અને હું તેનો ભોગતા છું એમ કહેવું એ નરી મૂર્ખતા છે. સર્વ દેહ અમંગર છે, તેમાં સ્ત્રીનો દેહ તો અતિ અપવિત્ર છે. પોતાને ભોગતા માની કામિનીમાં આશક્ત થઈ અસ્થિ માંસના પિંજરા અને સુંદર ચંદ્રવદનની સુકુમાર અને મંદ હાસ્યથી શોભનાર માની તેની પ્રાપ્તિથી પોતાને ઘણો ભાગ્યવાન માનનાર અતિ ભ્રાંત છે. અસ્થિ સ્નાયુ અને નસોથી દઢ કરેલું, માંસથી લપેટેલું, રુધિરથી ભરેલું અને ચામડાથી મઢેલું પિંજરું તે સ્ત્રીનો દેહ અંદર વિષ્ઠા તથા મૂત્ર ભરેલા છે. એવા દેહમાં રમણ કરનાર નર રૂપે કીડા છે. વિષ્ઠામાં કીડા રમે છે, તેવું કામાશક્તનું જીવન છે. મૃગને પકડવા જેમ પારધી વીણા વગાડી જાર પાથરે છે, તેમ અમંગળ દેહને વસ્ત્ર કે શણગારના અલંકારથી મનુષ્ય તેમાં બંધાઈ રહે છે. તેમાંથી આશક્તિ છોડવા રાજા ગૃહસ્થને આ પ્રમાણે કહે છે. સ્ત્રી દેહ ખરેખર જ સુંદર હોત તો તે વસ્ત્રો વિના પણ શોભ્યો હોત, પરંતુ તે અતિશય અમંગલ હોવાથી ઉઘાડો રાખી શકાતો નથી. તેથી સ્ત્રીઓ વસ્ત્ર અલંકારથી પોતાનું શરીર ઢાંકે છે. બ્રાહ્મણનો વેશ લઈ ઠગ ઠગે છે, તેમ સ્ત્રી અનેક પ્રકારના શણગાર સજી પુરુષ પાસે દાસત્વ કરાવી તેનો ઘાત કરે છે. તેથી વિરક્તે સ્ત્રીનો સંગ તજવો અમૃત માની વિષ ખાવાથી મૃત્યુ આવે છે. તેમ સ્ત્રીને સાત્વિક માની સાધક, તેમ સ્ત્રીને સાત્વિક માની સાધક દુઃખ ભોગવે છે. અગ્નિમાં ઘી પીગરે નહીં તો સ્ત્રીનો સંગ હોવા છતાં આત્મપ્રાપ્તિ થાય, તેમાં વળી વેશ્યા અવશ્ય અનર્થમાં જ નાખે છે. બરબરતો અંગારો હાથમાં પકડવા જેવી સ્ત્રીઓની સંગતિ છે, તેથી સાધકે સ્ત્રી સાથે એકાંતમાં ભાષણ પણ ન કરવું. સ્ત્રીના જેવી જ સ્ત્રૈણની સંગતિ છે, તે અધમ આચરણમાં પ્રવૃત્ત કરાવે છે. ઇન્દ્રિયોને વિષયનો સંબંધ થતાં જ્ઞાનીને પણ ચિત્તમાં ક્ષોભ થાય તો અજ્ઞાનીની તો ગતિ જ ક્યાં. પરાશર ઋષ્યસંગ અને શંકર જેવા મહાજ્ઞાનીઓ પણ આવા મોહમાં સપડાઈ ભ્રષ્ટ થયા છે. એકંદર રીતે જોતાં સ્ત્રીઓની સંગતિ યોગ્ય નથી. એકાંત મળતા જ કામ ક્ષોભ થાય છે, એ વાત રાજા અહીં સ્પષ્ટ રીતે સમજાવે છે. જે વિષય કદી સાંભળ્યા કે જોયા નથી, તે વિષય પુરુષના મનમાં ક્ષોભ કરતા નથી. જે વિષય પૂર્વે ભોગવ્યા છે તેનું સ્મરણ એકાંતમાં પણ ચિત્તમાં ક્ષોભ કરે છે. જેમ આગલે દિવસે રાંધેલા પકવાન સવારે પોતે જમે છે, તેમ વાસનામાં રહેલી કામના પરમાર્થમાં બાધક થાય છે. સ્ફૂર્તિ મનમાં ભ્રમ પાડી કર્મ અકર્મનો વિવેક ભૂલાવે છે. મનમાં ઉપજેલી કામના બાહ્ય ઇન્દ્રિયોના સંયમથી આપોઆપ સમે છે. કર્મ ઇન્દ્રિય પર વૈરાગ્યરૂપ કટ્ટો ચોકીદાર રહે તો મનમાં ઉત્પન્ન થયેલો વિકાર પોતાની મેરેજ શાંત થાય. તેથી જેનાથી અનર્થમાં પડવાનો સંભવ હોય તેની સંગતિનો તરત ત્યાગ કરવો. સ્ત્રીને સ્ત્રૈણનો સંગ અનર્થમાં જોડે છે, તેમાં સ્ત્રૈણનો સંગ અતિ નિંદ છે, તેથી સાધકે તેનો ત્યાગ કરવો. કર્મેન્દ્રિયને તેનો સંગ ન થવા દેવો. મનમાં ક્ષોભ થવા છતાં ઇન્દ્રિયોને તો વશ જ રાખવાથી મનની વાસના પણ છૂટશે. મોટા મોટા જ્ઞાની પ્રમદાની સંગીતથી ભ્રષ્ટ થયા છે. ગુરુપત્ની તારાનો અભિલાષ કરવાથી ચંદ્ર કાયમનો કલંકિત થયો. શૌભ્રી ઋષિ આવો મહાન તપસ્વી હતો, તે પણ મત્સ્ય નરમાદાનો સંયોગ જોઈને કામાતુર થયો હતો. આ કથા સ્કંદના 6 અધ્યાયમાં છે. ઇન્દ્રે આશ્રમમાં એકલી જોઈ ઋષિનું રૂપ લઈ અહલ્યાને ભ્રષ્ટ કીધી, તેથી ગૌતમના શાપથી ઇન્દ્રનું શરીર સહસ્ર રંધ્રવાળું બની ગયું. એવો સ્ત્રી સંગ દારૂણ છે, તેથી કહું છું કે એક ક્ષણભર પણ વેશ્યાનો સંગ કરનાર મારી માફક દુઃખી થશે. સ્ત્રીનો વિશ્વાસ કરવાથી ઇન્દ્રિયો અને કામ ક્રોધ આદિ મનના છે, વિકાર સર્વને પારસે. રાજા પુરુરવા પણ સ્ત્રી સંગતિ છોડી ઇન્દ્રિય વૃત્તિને શાંત કરી પરમ સમાધાન પામ્યો, એ કથા શ્રીકૃષ્ણએ કહી સંભળાવે છે. શ્રી ભગવાન કહે છે, એવી રીતે સ્વર્ગમાં ઉર્વશી સાથે રહ્યા પછી રાજા પુરુરવાને સ્વર્ગલોકમાં વિરક્તિ થઈ. અપ્રાપ્ત વિષયના વૈરાગ્ય આવે, પણ જેને પ્રાપ્ત વિષયમાં વિરક્તિ થાય તેને ધન્ય છે. જેમ સોનાને પૂટ આપવાથી વજન ઓછું થાય છે પણ તેજ વધે છે, તેમ રાજાએ પશ્ચાતાપરૂપ અગ્નિમાં વૈરાગ્યના પૂટ આપી કામ અને મોહ ભસ્મ કરી ચિત્ત શુદ્ધ કર્યું, અને પછી મારી કૃપાથી દેહ અભિમાન ટાળી અહમ મમત્વ છોડી કાર્ય કર્મ અને કર્તા ભોગતા ભોગ્ય અને ભોગ વગેરે ત્રિપુટીથી પર પૂર્ણ બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું. મારી કૃપા સિવાય કદી દેહમાં વિરક્તિ આવી પશ્ચાતાપ થતો નથી. જ્યાં શુદ્ધ પશ્ચાતાપ થાય છે ત્યાં મારી પૂર્ણ કૃપા થાય છે. ઉર્વશીને છોડી રાજાએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સર્વલોકનો ત્યાગ કર્યો, સ્વર્ગલોકનો ત્યાગ કર્યો. સૃષ્ટિ બ્રહ્માનાદથી વ્યાપી રહે ત્યાં કામિની અને તેની વાતનું સ્વપ્ન પણ નથી. મને પામી નિર્વિકલ્પ થઈ રાજા સ્વ આનંદથી નાચવા લાગ્યો. બુદ્ધિ સારીએ કુસંગ ન કરવો. સ્ત્રી અને સ્ત્રૈણના જેવો બીજો કુસંગ નથી. વેદશાસ્ત્રનું અધ્યયન કર્યું હોવા છતાં પરમાર્થમાં વિકલ્પ અને અવિશ્વાસ હોય, જે વિરક્તિની મોટી મોટી વાતો કરે પણ હૃદય કામ ને દ્રેષ્ટિ ભરપૂર હોય, જે બહારથી સ્વધર્મના આચરણનો ડોર કરે અને અંતરમાં સંતનો દ્વેષ કરે છે, તે સર્વનો સંગ કુસંગ છે. પોતાનો હૃદય કામમાં આસક્ત છે તે જ મુખ્ય કુસંગ છે. વિષયનો જે ત્યાગ કરે તેને કુસંગનો સંગ છોડ્યો ગણાય, તેને સંસાર સુખરૂપ થાય છે. ભાવથી સંતનો સંગ કરવાથી અંતરનો કુસંગ ટરે છે. સત્સંગ સિવાયના સાધન દઢ બંધન કરતા છે, તેથી બુદ્ધિમાને અવશ્ય સંતની સંગતિ કરવી. હવે અત્યંત આદરથી શ્રીકૃષ્ણ ઉદ્ધવને સત્સંગતિનું લક્ષણ સમજાવે છે. સાધુઓમાં અસંખ્ય ગુણ હોય છે પણ સંતમાં મુખ્ય 8 લક્ષણ આવશ્યક છે. જે કાર્ય જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ માને અને અમુક વિષયની પ્રાપ્તિ થાય એવો સંકલ્પ પણ ન રાખે, તે નિરપેક્ષતા છે. સાધુમાં તે ગુણ પ્રથમ છે. જાગ્રત અને સ્વપ્નમાં એક મારું જ ચિંતન કરવાથી નિરપેક્ષતા આવે છે. મારા સિવાય બીજું ચિંતન જ ન થવું તે બીજો ગુણ મચિત છે. લક્ષ્મી પ્રાપ્ત થાય કે આપત્તિ આવે છતાં જેનું ચિત્ત પરમ આનંદમાં નિમગ્ન રહે તે મચિત છે. મારામાં નિરંતર ચિત્ત રહેવાથી કામ લોભ આદિ દોષરહિત થવાય છે અને ચિત્તમાં સદા પરમ આનંદ અને શાંતિ રહે છે. સંતને અપકાર કરનાર પર પણ દ્વેષ આવતો નથી. ઠગીને સર્વસ્વ કોઈ લઈ જાય છતાં સંતના ચિત્તમાં ક્ષોભ થતો નથી. તે ત્રીજો ગુણ સમતા છે. જગતની વિષમતામાં સંતને સમભાવ રહે છે. તેને સર્વ ભૂત પ્રાણીમાં ભગવદ્ ભાવ આવે છે. એ સમભાવ નામનો ચોથો ગુણ છે. તે ભાવ ભગવદ્ ભજનથી અને અહમ મમતાના નિશેષ ત્યાગથી આવે છે. ગુરુકૃપાથી સંત પોતે પરિપૂર્ણ થઈ રહે છે એટલે અહમભાવ અને મમત્વ ટરે છે. અહમ અને મમત્વ દુઃખના કારણ છે, તેને ટાળવા ભાવથી ગુરુને શરણે જઈ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે પોતે જ જગદ્રૂપ થઈ રહે છે. ત્યાં અહમ અને મમત્વ રહેતા નથી. એ પ્રમાણે નિર્મમત્વ અને નિરહંકાર નામનો 5મો તથા 6ઠો ગુણ છે. દેહને અદ્રષ્ટનું પરિણામ માની સંત સુખ દુઃખ ગણતા નથી અને દેહના દ્રષ્ટા થઈ રહે છે. દેહને સન્માન મળે તેથી સંત હર્ષિત થતા નથી અને દેહ કોઈ નરકમાં નાખે તેથી તેને ખેદ થતો નથી. તેની દ્રષ્ટિમાં દુઃખ કે સુખ નથી પણ એક જ ભાવ છે. તે નિન્દ્રેન્દ્ર નામનો 7મો ગુણ છે. જે નિન્દ્રેન્દ્ર અને નિરઅભિમાની છે તે દેહને મિથ્યા સમજે છે. તે દેહને માટે મોહ કરતા નથી. તે સ્વજન સ્ત્રી તથા પુત્ર સાથે સ્વપ્નવત વ્યવહાર રાખે છે. અને તેમાં આશક્ત થતા નથી, તેથી તેમને માટે પણ તે સંગ્રહ કરતા નથી. તે અપરિગ્રહ નામનો આઠમો ગુણ છે. સાધુના આ આઠ લક્ષણ તે બ્રહ્માના આઠ અંગરૂપ છે, જેના ચૈતન્યરૂપ સરોવરમાં આ અદ્રષ્ટ અષ્ટદળનું જેના ચૈતન્યરૂપ સરોવરમાં આ અષ્ટદળનું કમર વિકસે છે તે ખરો સંત છે. તેના સંગથી દેહી વિદેહી થાય છે. સત્સંગ ઇન્દ્રપદથી પણ અધિક છે. મહાન ભાગ્ય હોય તો જ તે પ્રાપ્ત થાય છે. તેમાં સાધુના મુખથી ભગવત કથાનું શ્રવણ કરવું તે મહત પુણ્યનું ફળ છે. ભગવત કથા ગંગા વગેરે તીર્થને પણ પવિત્ર કરનાર છે અને કલિકારના મનને તત્ક્ષણ ધોનાર છે. સંતના ચરણથી મારા પાપ ધોવાય છે એમ ભગીરથી સ્વમુખે કહે છે. સંતના મુખથી થતી મારી કથાના શ્રવણનો મહિમા હું જ પૂરો કહી શકતો નથી. તે સર્વ પાપનો ક્ષય કરી ચિત્તને શુદ્ધ કરે છે. મારી કથાનું શ્રદ્ધાથી શ્રવણ સકર પાપને ભસ્મ કરે છે અને ચિત્ત શુદ્ધ કરે છે. યજ્ઞ વેદ અધ્યયન વગેરે કરવાથી મન શુદ્ધ થતું નથી. અશુદ્ધ વેદોચ્ચાર કરવાથી મહાદોષ લાગે છે. પરંતુ હરિનું નામ સ્મરણ અશુદ્ધ વાણીથી થાય તો પણ શ્રોતા પરમાત્મા શુદ્ધ થાય છે. યજ્ઞ યાગના માત્ર બ્રાહ્મણ જ અધિકારી છે, પણ મારી કથાના શ્રવણથી ચારે વર્ણના લોક પવિત્ર થાય છે. ભગવત કૃપા સિવાય આ લાભ મળતો નથી. મારું નામ અને કીર્તિ જગતને પવિત્ર કરે છે. જેમને કથા કીર્તન ગમે છે તેવો જ શ્રેષ્ઠ ભાગ્યવાન છે. સિંહની ગર્જના સાંભળી જેમ હાથી નાશભાગ કરે છે, તેમ હરિની કથા સાંભળવાથી પાપ ભાગે છે અને ચિત્ત શુદ્ધ થાય છે. કથામાં આદર ઉપજે અને જેમ જેમ તેનું રહસ્ય હૃદયમાં ઉતરે તેમ તેમ તેમાં પ્રીતિ વધે છે અને મન નિર્ભય થાય છે. પ્રીતિના પ્રવાહમાં પોતે પણ ભગવત કીર્તનનું ગાયન ગાય છે. તે ગાતા ગાતા અત્યાદર અને શ્રદ્ધા વધે છે. પ્રેમનું પૂર આવે છે. પછી વિષય આશક્તિ છૂટે છે અને મારા સ્વરૂપમાં સ્થિતિ થાય છે. સર્વત્ર ભગવદ્ ભાવ ઉપજે છે. અખંડ હરિસ્મરણ થાય છે અને સર્વક્રિયા ભગવદ્ ભજનરૂપ થાય છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ ફરે છે ત્યાં ભગવદ્ જણાય છે. સર્વ ઇન્દ્રિયોની ક્રિયામાં ભગવદ્ દર્શન થાય છે. ભગવદ્માં પ્રીતિ ન કરતાં વેદો અધ્યયન યજ્ઞ દાન વગેરેથી તરી જવાની આશા રાખનાર મહામૂઢ છે. મારી અત્યંત પ્રિય આ ચોથી ભક્તિ મોટા ભાગ્યથી પ્રાપ્ત થાય છે. ચારે મુક્તિ પગે લાગે છે. મારા ભજનના પ્રેમમાં ભક્તને બંધન શું તે જ સમજાતું નથી. તો કારણ બંધ વિના મુક્તિ મિથ્યા છે એ જાણી મારા ભક્તો તેનો સ્વીકાર કરતા નથી. ભજનના પ્રેમમાં કોટી આત્મા આનંદ છે. નિરપેક્ષ ભાવથી અનન્ય ભક્તિ કરવાથી ભજનમાં સ્થિતિ થાય છે અને સ્વ આનંદની પૂર્ણ અવસ્થા થાય છે. સગુણ કે નિર્ગુણ રૂપે મારી ભક્તિ કરવાથી મારો ભક્ત બ્રહ્મ સંપન્ન થાય છે. વિવેક વૈરાગ્ય તથા જ્ઞાન એને પગે પડે છે. અભેદ ભાવ આવે છે અને ચારેય મુક્તિ તૃણવત્ત થાય છે. પરમ આનંદનું પૂર આવે છે. મારા સ્વરૂપનો અંત નથી તેથી મને અનંત કહે છે. છતાં ભક્તનો ભાવ અનંતને પણ પામવા સમર્થ છે. સાધુને મદરૂપ સમજી તેમનો જેને પ્રેમ છે તેને હું વેચાઉં છું. આખા ત્રિભુવનમાં હું પહેનો થઈ રહું છું, સત્સંગ કરવાથી મારી પ્રાપ્તિ થાય છે. આ રીતે શ્રી કૃષ્ણ સંત મહિમાનું વર્ણન કરે છે. હે ઉદ્ધવ, તેજની મૂર્તિ વૈશ્વાનર અગ્નિની સેવા કરવાની રીત જે જાણે છે, તેના શીત તમ તથા ભયની તે અગ્નિ નિવૃત્તિ કરે છે. તેના સાનિધ્યથી શીતનું નિવારણ થાય છે, તેજથી તમનો અને ભગવદ્ બુદ્ધિથી ભયનું નિવારણ થાય છે. સત્સંગ પણ આ અગ્નિમાં જેવો જ છે એમ તું સમજ. સત્સંગ પણ આ અગ્નિ જેવો જ છે એમ તું સમજ. સત્સંગ ત્રિવિધ તાપને નિવારે છે, સાધુ દંડરૂપ શીતનું નિવારણ કરે છે, અજ્ઞાનના અંધકારરૂપ તમને જ્ઞાનથી ટારે છે અને જન્મ મરણના ભયનું નિકંદન કરે છે. સાધુ અગ્નિથી પણ અધિક છે, અગ્નિની પાસે ધુમાડો હોય છે, સાધુને ક્રોધરૂપ ધુમાડો હોતો નથી. અગ્નિ અધમ અને ઉત્તમ બંનેને બારે છે, સાધુ સર્વને સમાન સુખદાતા છે, સાધુ સંગને ધન્ય છે. તે જળનું જળપણું ટારે છે, કર્મઠના કર્મ છોડાવે છે અને ડૂબતાને ટારે છે. આ સંસારમાં પ્રતિક્ષણે જોરથી ભરતી આવે છે, તેમાં ગરાચકરા ખાનાર લોકોને અધર્મની બુદ્ધિ થાય છે. ઘોર ભવસાગરમાં અધર્મ આચરનારની નરકમાં નીચ ગતિ થાય છે અને સ્વધર્મનું પાલન કરનારને સ્વર્ગમાં ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય છે. આમ બંનેને સંસાર સમુદ્ર તરી જવા સાધુ હોડીરૂપ છે. આ હોડીને કામ ક્રોધરૂપ છિદ્ર નથી, પણ શાંતિ અને બ્રહ્મજ્ઞાનરૂપ તારવાની શક્તિ છે. સત્સંગ સર્વને તારે છે. વળી આ હોળીનો વિશેષ ચમત્કાર એ છે કે આ હોળી કદી જૂની થતી નથી અને મોટા વમરમાં પણ ડૂબતી નથી. આ હોળીમાં જે ઉપર ચડી બેસે છે તે ડૂબે છે અને નીચે બેસે છે તે તરે છે. દિનના ઉત્સુકતા એ જ તરવાનું મુખ્ય સાધન છે. પ્રાણીના પ્રાણનું રક્ષણ અન્યથી થાય છે. પ્રાણી માત્રનું પોષણ કરવાનું પૂર્ણ સામર્થ્ય અન્નમાં છે, તેમ ધર્મથી મેળવેલું ધન લોકમાં રક્ષા કરે છે. ધર્મરૂપ ધન ઉત્તમ ગતિ આપનાર છે, તેમ ત્રિવિધ તાપથી પીડા પામતા ઘણા જન મારે શરણે આવે છે અને તેનું હું રક્ષણ કરું છું. મારું નામ સ્મરણ કરનારના જન્મ મરણ સહજ ટરે છે. સાધુની સંગતિ ભવના ભવ આધી અને વ્યાધિમાંથી છોડાવે છે અને તેમને શરણે જવાથી જન્મ મરણમાંથી મુક્ત થવાય છે. સંત સંગતિ એ જ આ સંસારમાંથી તરી જવાનો મોટો આશ્રય છે. ભક્તિભાવથી સંતોના ચરણ ધરતા દિનજનોનો ઉદ્ધાર થાય છે. સૂર્ય અંધકાર અને ચોરના ભયને દૂર કરે છે, તેમાં સત્સંગરૂપ સૂર્ય અવિદ્યારૂપ અંધારાને અંધારાનો અને ભવના ભયનો નાશ કરે છે. જેમ સૂર્યોદય થતાં પક્ષી મારો છોડે છે, કમર વિકસે છે, ચક્રવાક પરસ્પર ભેટે છે, પંથી પંથ કાપે છે, સર્વ કર્મ શરૂ થાય છે, યજ્ઞ હોમ આરંભાય છે અને જગત નિંદ્રામાંથી જાગે છે, તેમ સત્સંગરૂપ સૂર્ય પ્રકાશતા જીવ દેહરૂપ મારામાંથી આત્મભાવ છોડે છે અને નિર્વિકલ્પ રૂપ કમર ઉઘડે છે, જીવ શિવરૂપ ચક્રવાક ભેટે છે, મુમુક્ષુરૂપ પંથી નિજધામ તરફ જાય છે, નિષ્કર્મની પ્રવૃત્તિ શરૂ થાય છે, દેહ બુદ્ધિને અહંભાવનો હોમ થાય છે અને જીવમાં ચિત્ત પ્રકાશ થાય છે. સાધુ સૂર્યથી પણ અધિક છે, કારણ કે સૂર્ય અસ્ત પામે છે જ્યારે સાધુ સદા પ્રકાશે છે. સૂર્યને વાદળા આચ્છાદિત કરે છે જ્યારે સાધુ સદા નિર્મળ હોય છે. સૂર્યને ભંભવું પડે છે જ્યારે સાધુ સદા નિશ્ચર હોય છે. સૂર્ય પ્રબળ ધુમાડાથી ઢંકાય છે જ્યારે સાધુને તમરૂપ ધુમાડો બાંધતો નથી. સૂર્ય પોતાના કિરણથી સર્વને તપાવે છે જ્યારે સાધુ જગતને શાંતિ આપે છે. સૂર્ય જગતનો નાશ દેખાડે છે જ્યારે સાધુ આત્મ ઉપદેશથી સર્વને ચિરંજીવ કરે છે. સાધુ પૃથ્વીના દેવતા છે અને દિનના બંધુ છે. હું પરમાત્મા સાધુ રૂપે પ્રસિદ્ધ છું. દેવ બલિદાનથી પ્રસન્ન થાય છે. સાધુ નિસ્વાર્થ દયા કરે છે. સગા તથા મિત્ર એ બધા દ્રવ્યના લોભથી પ્રીતિ કરે છે. સાધુ નિર્લોભપણે કૃપા કરે છે. હે ઉદ્ધવ, સાધુ હાલતી ચાલતી બ્રહ્માની મૂર્તિ જ છે. ભક્તિ ભાવે સાધુને શરણે જવાથી બ્રહ્મ સ્વરૂપ ઘેર ચાલીને આવે છે. શ્રીકૃષ્ણે આ પોતાનું રહસ્ય આ અધ્યાયના છેવટમાં કહ્યું છે. પરમ વિરક્તિનું નિમિત્ત એવું પુરુરવા રાજાનું આખ્યાન કહી શ્રીકૃષ્ણએ તેનો ઉપસંહાર કરે છે. પુરુરવા રાજા વિત્સેનનો પુત્ર હોવાથી વૈત્સેન પણ કહેવાતો હતો. તે વૈત્સેનના રાજા અતિ વિરક્તિ ઉપજવાથી સ્વર્ગના ભોગ તથા ઉર્વશીનો ત્યાગ કરી આત્મસ્થિતિ પામ્યો અને સ્વ આનંદથી તૃપ્ત થઈ પૃથ્વી પર વિચરવા લાગ્યો. જ્યાં જ્યાં તે પગ મૂકતો ત્યાં ત્યાં સુખ અને સ્વ આનંદ ભોગવતો. બ્રહ્મમાં બ્રહ્મપણે વિચરતા જીવન બ્રહ્મરૂપ થયું. જીવનું મરવું રહ્યું નહીં અને પૂર્ણરૂપ થવાયું. આ ઉર્વશી પુરુરવાનું આખ્યાન જે સાવધાન ચિત્તે શ્રવણ કરે છે તે સાધકના અગમ્ય ગમન જેવા દોષ નાશ પામે છે અને તેને વિરક્તિ ઉપજે છે. આવા વૈરાગ્યથી જ રાજાને બ્રહ્માની પ્રાપ્તિ થઈ. સત્સંગથી વિરક્તિ અને ભક્તિ સિદ્ધ થઈ.